તારીખ 21-2-1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 87. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
સ્વરૂપ લક્ષ્યગત થાય છે અને નિયમ છે ત્યાં સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. જ્યાં યથાર્થ નિર્ણય નથી પણ શાસ્ત્ર અનુસાર સમજણથી આત્માનું સ્વરૂપ સમજાયું હોય, ન્યાય યુક્તિ તર્ક અને નય પ્રમાણનું જ્ઞાન પણ આગમ અનુસાર મેળવાયું હોય તો પણ સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થતો નથી એવી તે જીવને પોતાની સમસ્યા રહે છે. પુરુષાર્થ કેમ ઉપડતો નથી? સમજાય તો છે આત્માનું સ્વરૂપ, પણ પુરુષાર્થ કેમ ઉપડતો નથી? અને ઉપરોક્ત પ્રકારે યથાર્થ નિશ્ચય કરવાની દિશામાં પ્રયત્નનો અભ્યાસ કરવાને બદલે ધારણાના વિષયને વારંવાર રટણ અને વિચાર વિચારથી મનમાં દ્રઢ કરવાના અભિપ્રાયથી એ કર્યા કરે છે, રાખે છે, રટણ રાખે છે, મનમાં વિચાર કર્યા કરે છે. આમ કરતાં કરતાં દ્રઢ કરતાં કરતાં એકાગ્રતાનો પુરુષાર્થ આવી જશે અને તેમ કરતાં કરતાં લાભ થશે તેવું ભ્રમથી માને છે. તે જીવ સમ્યક સન્મુખ થતો નથી, તેથી આ ભૂમિકામાં ભાવભાષણનો પ્રકાર હોવો ઘટે છે. સ્વરૂપ નિર્ણયની ભૂમિકામાં તો ભાવભાષણનો પ્રકાર હોવો ઘટે છે. ખાલી વિચાર મનન ચિંતન એ કાર્યકારી થતા નથી, તેવું રટણ કાર્યકારી થતું નથી. તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો વચનામૃત પરમાગમ સાર 236 વચનામૃત જે છે આ વિષયનું અતિ સુંદર શૈલીમાં સ્પષ્ટીકરણ કરે છે, આ જ વિષયને વધારે સ્પષ્ટ કરે છે કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. હવે અહીંયા સમજણ એટલે કઈ? પ્રયોગથી જે સમજણ ઊભી થાય છે તે નિત્ર પછી પેલું જે કોન્સેપ્ટ છે વિચારથી એ સમજણનો અહીંયા સમજણથી ભાવભાષણ પણ એ સમજણથી ભાવભાષણ ન આવે. પ્રયોગરૂપે સમજણથી ભાવભાષણ આવે, આ સમજણથી ભાવભાષણ ન આવે. એટલે જેમ જેમ ભાવભાષણ આ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય પણ વધતું જાય છે અને એ ભાવભાષણ જ્ઞાનના સામર્થ્યને, કારણ કે પ્રેક્ટિસ છે ને, એટલે પ્રેક્ટિસ છે એના સામર્થ્યને ઉત્પન્ન કરે છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. દર્શન મોહ છે એ ઢીલો પડી જાય છે, એનો અનુભવ ઘટી જાય છે. જે ભાવ ભાષણ છે એનાથી દર્શન મૂળ ઘટે છે એ વાત ગુરુદેવજીએ આ જગ્યાએ કરેલી છે બહુ સ્પષ્ટપણે. ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે, સામર્થ્યમાં શું છે, જે સામર્થ્ય વસ્તુ જાય છે એમાં શું છે, સ્વરૂપ ગ્રહણ કરવાનું સામર્થ્ય લેવું છે. શેનું સામર્થ્ય વસ્તુ જાય છે કે જે સ્વરૂપ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે, શક્તિ છે, એ વધે છે, તે ભાવભાષણ થતાં ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિગત થતું જાય છે. એ સામર્થ્ય ભાવભાષણથી આવે, બીજી રીતે આવે નહીં. વળી આવું વધતું સામર્થ એક બાજુ એટલે અસ્થિથી સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિવાળું, ક્ષમતાવાળું થાય છે, તો બીજી બાજુ નાસ્તિથી દર્શન મોહને શિથિલ થવા માટે કાર્યગત થાય છે. બે બાજુ કામ કરે છે. સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ આવે છે, ક્ષમતા આવે છે, બીજી બાજુથી દર્શન મોહને ગાળે પણ છે. યથાર્થ પ્રકારે દર્શન મોહ અહીં ગળવા લાગે છે, અર્થાત મિથ્યાત્વનો રસ અહીં ઘટી જાય છે. મિથ્યાત્વનો જે રસ છે, શક્તિ છે, એ અહીંયા ઘટી જાય છે, નબળું પડી જાય છે. મિથ્યાત્વ છે, પાતળું પડી જાય છે અને અંતે મિથ્યાત્વનો અભાવ થાય તે સ્થિતિ આવે છે. એટલે ઉપશમ થાય, દબાઈ જાય એવી સ્થિતિ આવે છે. તેથી આવો જીવ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. એ જીવ સમ્યક દર્શનનો અધિકારી એટલે યોગ્ય થાય છે. શ્રીમદ રાજચંદ્રજીએ પણ પોતાની મૌલિક શૈલીમાં આ વાત કરી છે, એ એમની આગવી શૈલીમાં વાત કરેલી છે, જે તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે છે. વ્યાખ્યાન સાર બીજો 2x1, બીજામાં પણ 2, 3, 4 એવા વિભાગ છે, એમાં 220 નંબરનો આંક છે. અને આપણે જે એમાં જ્ઞાનામૃત નામનું જે સંકલન કર્યું છે એમાં 84 નંબરના પેજ ઉપર એ વાત છે કે આજ સુધી અસ્તિત્વ ભાષ્ય નથી. અસ્તિત્વ કહો કે અસ્થિ સ્વરૂપ કહો, આત્મા સ્વભાવ સ્વરૂપ એ ભાષ્યો નથી. કેમ કે અસ્તિત્વમાં આનંદ ગુણો આવી જાય છે, અસ્તિત્વમાં આખું દ્રવ્ય આવી જાય છે, એટલે આજ સુધી એ ભાષ્યું જ નથી. પોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભાષ્યું જ નથી. અસ્તિત્વ ભાષમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ જે ભાષણ કે તે ભાવ ભાષણ છે એ સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ છે. એટલે કે અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, એનાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે કારણ શબ્દને બદલે એમણે અંગ શબ્દ લઈ લીધો છે. કારણ શબ્દ ઓછો પડ્યો એમને, કેમ કે પૂર્વ પર્યાય છે ને, એટલે પૂર્વ પર્યાય વ્યવહારે કારણ છે એમ કહેવાય, પણ એ એમનું અંગ છે. અસ્તિત્વનું એ સમ્યક્ત્વનું એ અંગ છે, એટલે કે એમ થયા વિના કદી સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય નહીં. અસ્તિત્વ જો એક વખત ભાસે તો હવે ભાવભાષણ આવે તો દશા શું થાય એનું લક્ષણ બતાવ્યું કે અસ્તિત્વ જો એક વખત ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે. શું થાય? જેમ કોઈની નજર બાંધી હોય પછી એને એ જ માણસ દેખાય, નથી નજરબંધી કરીને પાછળ પાછળ લઈ જતા. નાના બાળકો હોય, કોઈ એવા નબળા મનના માણસો હોય, એને નજરબંધી કરે તો પછી એની પાછળ પાછળ વગર બોલાવે ચાલ્યો જાય. તો અહીંયા એમ કહે છે કે જો સ્વરૂપ અસ્તિત્વ ભાસે, એક વખત પણ જો ભાસે અનંત કાળમાં, પહેલી વખત એક વખત જો ભાસે, તો એ નજરમાંથી સ્વરૂપ ખસે નહીં, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. પછી આત્મા ઉપરથી નજર ખસી શકતી નથી એમ કહેવાને બદલે, આત્મા નજરાયાથી આત્મા ખસી શકતો નથી એમ કે છે. આત્મા ખસે નહીં, નજરમાંથી આત્મા ખસે નહીં. એને લક્ષ શબ્દથી પણ કહ્યો, પણ આ જરા વધારે લક્ષ છે એ સામાન્ય વાત લાગે. આ ખોલીને વાત કરે છે કે જો અસ્તિત્વ ભાસે તો આત્મા ત્યાંથી ખસી શકે નહીં, જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એટલે પ્રકૃતિવશ કોઈ વિષય કષાયના પરિણામ થાય તો પણ, જેમ કોઈને સામા પવનથી ચાલવું હોય અને સામો પવન બહુ જ જોરથી ફૂંકાતો હોય તો પગ પાછા પડી જાય, એમ અસ્તિત્વ નજરાય ત્યારે પ્રકૃતિ જોર ખાઈ ન શકે. કદાચ પ્રકૃતિના ઉદયમાં જોડાણ થાય તો પગ પાછા પડે. પગ પાછા પડે એ બહુ માર્મિક ભાષા છે. જેમ કોઈ માણસ ગમે એટલું જોરથી બોલતો હોય પણ અંદરથી ભાંગી પડ્યો હોય, ત્યારે સામો માણસ સમજદાર હોય તો સમજી જાય કે ભલે ગમે એટલું જોર કરે એના પગ પાછા પડે છે, ટકવાનો નથી આ માણસ. એમ પ્રકૃતિના પરિણામમાં, કસાયના પરિણામમાં ટકી ન શકે એવી સ્થિતિ થઈ જાય છે ભાવ ભાષણ પછી. એમાં તો સ્વચ્છંદ પ્રતિબંધ તો એના ખલાસ થઈ ગયા છે. હવે દોષ રહે છે, પ્રકૃતિ દોષ સિવાય બીજું કઈ રહેતું નથી. પ્રકૃતિ દોષ એવી ચીજ છે કે સમ્યક તો થતા પણ અપ્રત્યાખ્યાન વર્ણીની રીએ છે, અનંતાનુબંધીની જાય છે. ક્રોધ માન માયાને લોક મુખ્ય ચાર પ્રકૃતિ છે. પછી જે બીજા કસાય તો એના પેટામાં બધા સમાઈ જાય છે, બાકીના જે કોઈ કસાય નાના મોટા થાય છે એ તો એના પેટામાં આવી જાય છે. એ ચારના જ બધા સંતાનો છે. હવે એ ક્રોધમાન માયા લોક છે એ સમ્યક દર્શન થાય ત્યારે અનંતનું મંદિરના માટે, પણ ક્રોધમાન માયા લોક ન માટે. એટલે કે જ્ઞાનીને ક્રોધ ન હોય એવું ન બને, જ્ઞાનીને લોભ ન હોય એવું ન બને, માન ન હોય એવું ન બને, માયા ન હોય એવું ન બને. ઠીક, પણ હોય તે અનંતાનુબંધીના ન હોય, મિથ્યાત્વ સહિતના ન હોય, અને એની જે અનંતાનુબંધીની જાત છે એ ખલાસ થાય છે. પણ હવે પ્રત્યાખ્યાન વર્ણીના ઉપાડીએ છે, પછી પાંચમા ગુણ સ્થાને પ્રત્યાખ્યાન વર્ણીના ઉભારીએ છે, પછી છઠ્ઠે સાતમે સંજલનના ઉભારીએ છે, એ બારમા માં જાય ક્ષય પામે. એ અભિપ્રાય સહિત ન હોય, જેમ મિથ્યાત્વ સહિત ન હોય તેમ અભિપ્રાય સહિત પણ ન હોય એમ છે. ઠીકણા ન હોય, ઉપર છલ્લા હોય, અને અંદરમાં ભિન્ન રીએ છે. અંદરની સ્થિતિ તો ભિન્નતાની રીએ છે. હવે જો સમ્યક દર્શન થતા પણ એ પ્રકૃતિ રહેતી હોય, એટલે અનંતાનું મંદિર નથી પણ પ્રકૃતિ પ્રત્યાખ્યાનવાની અપ્રત્યાખ્યાનવાની સંજલનની તો રીએ છે ને, તો મુમુક્ષુમાં તો અનંતાનું મંદિરની છે હજી. એટલે ઉદય આવે, એ પ્રકૃતિનો ઉદય આવે. ઉદય આવે ને પરિણામ પણ થાય, પણ ભાવભાષણ થયું હોય તો પગ પાછા પડે, જોર ન કરી શકે. સ્વભાવ પ્રત્યે જોર હોવાથી જ્ઞાન બળ જેને કહેવામાં આવે છે, એનું સ્વભાવ પ્રત્યે એટલું જોર હોવાથી પ્રકૃતિ જોર ખાઈને ન આવે એમ બને. આ પોતે બહુ અનુભવ છે, પોતાના ભાવ ભાષણ પછી બહુ અનુભવ છે. આ વિષના વર્ત આવ્યું છે. વેદન સહિત જ પાસે, વેદન વગર અસ્તિત્વ ભાસે નહીં. સારો પ્રશ્ન ઉઠાવ્યો, જરા વધારે સ્પષ્ટીકરણ કરીએ. આત્મા તો અરૂપી છે, પદાર્થ અરૂપી છે, એટલે એનું અસ્તિત્વ પણ અરૂપી છે. એટલે રૂપી પદાર્થની જેમ તો કોઈ ઇન્દ્રિયથી ને મનથી દેખાવાનું તો નથી. જ્યારે પાંચ ઇન્દ્રિયને મનથી દેખાવાનું નથી, પકડાવાનું નથી, તો અસ્તિત્વ શેનાથી પકડાય? વેદનથી. હું છું અસ્તિત્વ પકડાય એટલે શું? હું છું, એ હું છું એ શેમાં આવે? વેદન ગોચર પણ જ આવે. બાકી તો આંખથી, કાનથી, નાકથી, જીભથી, સ્પર્શથી એ અસ્તિત્વ તો પકડાવાનું નથી. હું છું એવું પકડાવાનું નથી. આંખથી નથી પકડાવાનું, જુઓ, નાકથી, કાનથી, સ્પર્શથી કોઈ અસ્તિત્વ નથી પકડાવાનું. પણ જ્ઞાન વેદનથી પોતાની હૈયાતી પકડાય છે, એટલે એને અનુભવાંશે પ્રતીતિ કહી. અસ્તિત્વની પ્રતીતિ છે અનુભવાંશે. વેદનથી જેવું આત્મપરિણતિમાં વેદન પ્રધાન છે. આખો વચનામૃત શું છે? એમાં વેદન પ્રધાન છે. વેદન પ્રધાન પાસે આમ છે ને કે શ્રદ્ધાનો વિષય કેવળ અસ્તિત્વ છે. શ્રદ્ધાનો વિષય કેવળ અસ્તિત્વ છે, પણ અસ્તિત્વ છે એ છે દ્રવ્યમાં સામાન્ય ગુણ છે. એટલે જુદું ભિન્ન અસ્તિત્વ ભાસવું એ જરૂરી છે. અસ્તિત્વ ભાસવું જરૂરી છે એમાં એ વાત ગર્ભિત છે કે ભિન્નપણે અસ્તિત્વ ભાસવું જરૂરી છે. નહીતર શું છે? અભિન્નપણે તો અસ્તિત્વ અસ્તિત્વ તો ભાસે છે, દેહરૂપે અને રાગરૂપે તો પોતાનું અસ્તિત્વ તો અનુભવી જ રહ્યો છે, પણ દેહરૂપે અને રાગરૂપે અસ્તિત્વ અનુભવી રહ્યો છે. એટલે ભિન્ન અસ્તિત્વ જાણવું, ભિન્ન અસ્તિત્વ ભાસવું એ આવશ્યક છે. એટલે એ અહીંયા ભિન્નપણું અધ્યાર રહ્યું. ત્યાં દીપચંદજીએ કહ્યું કે હું છું, એમાં ભિન્નપણું અધ્યાર રાખ્યું, અને એ જ્ઞાન સિવાય ભિન્નપણું થાય નહીં. જ્ઞાન જ એક વિલક્ષણ લક્ષણ છે. કેવું? વિલક્ષણ મીન્સ સ્પેસિફિક સિમ્પટમ જેને કહેવામાં આવે. વિલક્ષણ લક્ષણ એટલે સ્પેસિફિક સિમ્પટમ છે કે જેનાથી આત્મા જુદો ભિન્ન પડે છે. એટલે એ લક્ષણ બે રીતે કામ કરે છે. એક ભિન્ન પાડવામાં પણ એ લક્ષણનો સદુપયોગ છે, અને વેદનમાં પણ એ જ લક્ષણ અત્યંત અનુભવનું કારણ પણ એ જ્ઞાયકતા જ છે. એ તો આપણે લીધું 438માં. ભિન્નપણાનું કારણ પણ જ્ઞાયકતા છે, અને અત્યંત અનુભવનું કારણ પણ જ્ઞાયકતા લક્ષણ જ છે એમ. ઉક્ત વચનામૃતમાં પણ સ્વરૂપ અસ્તિત્વ ભાસવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તેમ સ્પષ્ટ કરેલ છે. કૃપાળુદેવે પણ એ વાત સ્પષ્ટ કરી કે સ્વરૂપનું અસ્તિત્વ ભાસવાથી જ સમ્યકનું પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિનું કાર્ય એ ચર્ચા કરી છે શ્રદ્ધાની અહીંયા, કે દ્રષ્ટિનું કાર્ય શ્રદ્ધાનું કાર્ય નિર્વિકલ્પ ભાવે સત્તાને એટલે અસ્તિત્વને વિષય કરવું તે છે, એ એનું કાર્ય છે, એ અસ્તિત્વને જ રહે છે તેવું કાર્ય. અહીં પ્રથમ જ્ઞાનમાં એ જે શ્રદ્ધાનું કાર્ય થવાનું છે, નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સ્વરૂપ થવાની છે, એ પહેલાં અહીંયા જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસવારૂપ કાર્ય પહેલું થાય છે. જે અસ્તિત્વ શ્રદ્ધા ગ્રહણ કરવાની છે નિર્વિકલ્પ અનુભૂતિના કાળમાં, એ પહેલાં સ્વરૂપ નિશ્ચયના કાળમાં જ્ઞાનમાં એ કાર્ય થયું અસ્તિત્વ ભાસવારૂપ. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, સિદ્ધિ શ્રદ્ધા નથી થતી પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. કેમ કે જે વસ્તુ જ્ઞાનમાં આવે એની પ્રતીત થાય ને, જ્ઞાનમાં જ વસ્તુ ના આવે તો પ્રતીત કેવી રીતે થાય? એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, એ સિદ્ધાંત પણ અહીંયા બરાબર ઘટે છે. હા, પૂરેપૂરો પછી શ્રદ્ધા સમય થાય છે. એ પહેલાંનો પોતાના આત્મા વિશેનો જે મિસકોન્સેપ્ટ છે એ ખલાસ થાય છે. હું રાગ રૂપે છું, દેહ રૂપે છું, એવું જે કોન્સેપ્ટ હતો, એવો જે અભિપ્રાય હતો એ ખતમ થઈ જાય છે, બદલાઈ જાય છે. અભિપ્રાય તો બદલા બદલવામાં એટલું મોટું કામ એક થાય છે કે આખા જગતનું મૂલ્ય ચાલ્યું જાય છે. સ્વરૂપનું મૂલ્ય એટલું આવે છે અને એટલો મહિમા આવે છે કે જગતના પદાર્થોનો મહિમા છે એ છૂટી જાય છે. એટલે આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ એ બધા અભિપ્રાય કરે છે ત્યાં. બહુ મોટું કામ થાય છે અને તેથી ઉપયોગને સ્વરૂપ ગ્રહવામાં જે વિપરીત અભિપ્રાયોનો અવરોધ હતો એ અવરોધ થઈ જાય છે. એટલે કામ સહેલું થાય છે, સ્વરૂપ ગ્રહણ કરવાનું કામ સહેલું થાય છે. અભિપ્રાયનો તો બહુ મોટો રોલ છે, બહુ મોટી ભૂમિકા પરિણમનની છે. એના ઉપર તો આપણે આખો આર્ટિકલ છે. પરિણમનમાં અભિપ્રાયની ભૂમિકાનું મહત્વ ખૂબ જ છે. ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે પરમાત્મ સારમાં કે જ્યાં સુધી સૂક્ષ્મ પણ વિપર્યાસ રહે ત્યાં સુધી શૂન્ય દર્શન ન થાય. એટલે વિપર્યાસ તો બધા ટળવા જોઈએ શૂન્ય દર્શન થતા. એટલે પહેલા એ કેવી રીતે ટળે? કે સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે, સાચી ઓળખાણ, યથાર્થ ઓળખાણ થાય, એટલે બાકીના બધા વિપર્યાસ છે એ નિરસ્ત થઈ જાય. એ જે કામ થાય છે એ સમ્યક દર્શનને લાવે છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, તેમજ તે કાર્ય કારણની અનિવાર્ય શૃંખલા હોવાથી એ કાર્યકારણની અનિવાર્ય સાંકળ હોવાથી તેને સમ્યકનું અંગ છે તેમ કહેલ છે. એને કારણ કાર્ય કહેવાને બદલે અંગભૂત પર્યાય કહી, કે આ તો સમ્યક દર્શનનું અંગ છે. આમ શ્રીમદ્જીના વચનમાં ગૂઢ રહસ્ય પ્રતિપાદિત થયેલું છે. આજ આ વચનામૃત જે નીકળ્યું છે એમાં ઘણી ગુણતા રહેલી છે. સ્વરૂપનો નિશ્ચય તે માત્ર બહિર્લક્ષી જ્ઞાન કે કોરા અનુમાન તર્કનો વિષય નથી કે મારો આત્મા આવો છે. એ બહિર્લક્ષી જ્ઞાનનો પણ વિષય નથી, અને કોઈ અનુમાન તરફથી પણ એ નિશ્ચિત થઈ જાય એવો પ્રકાર નથી. પરંતુ તેનું એક વિશિષ્ટ લક્ષણવાળું પરિણામ ઉત્પન્ન થાય છે તે સ્પષ્ટ કરેલ છે. વિશિષ્ટ લક્ષણ છે, જ્યારે ભાવવાસન થાય છે ત્યારે એનું વિશિષ્ટ લક્ષણ છે. જોકે લક્ષણની આપણે ચર્ચા આ પ્રકરણમાં ઘણી કરી છે, બીજા 10 લક્ષણ લીધા છે, પણ આ તો કૃપાળુદેવના વચનને અડીને પણ એ પહેલાં ચર્ચા કરી લીધી છે કે જેમ નજરબંધી કરી હોય તેની નજર બીજે જઈ શકતી નથી. જેની નજર બાંધી લીધી હોય એ એક વિદ્યા છે, નજરબંધી પણ એક વિદ્યા છે. એવી ઘણી વિદ્યાઓ છે જગતમાં, એમાં આ પણ એક વિદ્યા છે. તો જેની નજર બાંધી હોય એની નજર બીજે ન જાય, પછી એની બાંધી લીધી નજર. તેમ નિજ અસ્તિત્વ નજરાય છે, તેમ અહીંયા ભાવભાષણ થાય ત્યારે નિજ અસ્તિત્વ નજરાય છે, અર્થાત લક્ષ્યમાંથી લક્ષ્ય ખસતું નથી. એ સ્વભાવ ભાષો એ લક્ષ્યમાંથી દૂર જઈ શકતો નથી. તે એવા પ્રકારે કે આત્મા ત્યાંથી ખસી શકતો નથી, એવું માર્મિક વચન દીધું છે કે આત્મા ત્યાંથી ખસી શકતો, એટલે આખા આત્માને રોકી લીધો. એમ જ્યાં ભાવભાષણ થયું ત્યાં આખા આત્માને નજરમાં રોકી લીધો, ખસી ન શકે. જેમ અતિ મમત્વથી કિંમતી વસ્તુમાં જીવ વળગ્યો રહે છે તેમ કહેવાય છે. આપણે નથી કહેતા ભાઈ કે આનો જીવ ત્યાં વળગ્યો છે, વસ્તુમાં અથવા વ્યક્તિમાં પણ એવું બને છે શું કે ભાઈ એનો જીવ ત્યાં ને ત્યાં વળગ્યો છે. આપણે નથી કહેતા માણસ બહુ વ્યાપારની અંદર બહુ રસ લેતો હોય, એ માણસને રોગ કોઈ એવો ભયંકર થાય કે એને ઘરે ખાટલે પડી જાય, ડાક્ટર કે ભાઈ તમે અહીંથી હવે ઊભા થઈને દુકાને જઈ શકો એવું કાંઈ હવે આશા નહીં રાખતા, ત્યારે હું કે ભાઈ હું ખાટલે પડ્યો છું પણ મારો જીવ દુકાનમાં વેગ્યો છે. મને છે કે નહીં અતિ મમત્વ હોય ત્યાં નથી થતું, તો ભાઈ જીવ ક્યાં મળી ગયેલો રહીએ. મન મહિલાનો વાંધા ઉપર એમાં પણ લીધું છે, એ પણ જીવ વૈગ્યો રહે છે, એના જેવી જ વાત છે. મોમુક્ષુને પણ એનો જીવ સત્પુરુષમાં વૈગ્યો રહે છે, એમને ત્યાં પણ એમ એ જ વાત લેવી છે. એના ઉપર ત્યાં જીવ વૈગ્યો તો સીધી વાત છે. તેમાં જો જીવના પરિણામમાં તે વસ્તુ પ્રત્યે સર્વસ્વપણાનો ભાવ રહ્યો છે તેમ પ્રદર્શિત કરવું છે, એને એનું એ સર્વસ્વ થઈ ગયું, પોતાનું સ્વરૂપ જ સર્વસ્વપણે ભાઈશું, સિદ્ધપદપણે ભાઈશું, એનું સર્વસ્વ છે. તેવી રીતે નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન અનંત આનંદ આદિ નિધાનરૂપ ગુણ સંપત્તિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ એકવાર ભાષ્યમાન થતા આત્મા ત્યાંથી ખસી શકતો નથી. અનંત જ્ઞાન અનંત સુખ એવા એવા અનંત ગુણોનું નિધાન આદર્શવાદમાં ગુણ પ્રત્યે પ્રેમ હોય છે કે નહીં? આદર્શવાદી માણસો મનુષ્ય હોય છે એને ગુણ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. કોઈનો પણ ગુણ જોવે તો એને એમ થાય કે મારે આવો ગુણ કેળવવો છે. પોતામાં ન એ ગુણ પ્રગટો હોય પણ બીજાનો ગુણ જોવે તો પણ એને એમ થાય કે મને મારે આવો ગુણ કેળવવો છે, આવો ગુણ મારે પ્રગટ કરવો છે. એવા ગુણના પ્રેમીજનને પોતામાં જ અનંત ગુણનું નિધાન દેખાય તો કેટલો પ્રેમ આવે સ્વરૂપનો. અનંત અલૌકિક દિવ્ય ગુણો છે ત્યાં તો ભરેલા છે, એનું કેટલું મોટું આકર્ષણ ઊભું થાય કે જબરદસ્ત આકર્ષણ ઊભું થાય. પ્રેમ છે, આકર્ષણને ઊભું કરે એમ. જ્યાં એકવાર પોતાનું નિધાન ભાસે તો આત્મા ત્યાંથી ખસી શકતો નથી. હજુ તેને ભલે અનુભવ થયો નથી, પ્રત્યક્ષ અનુભવ હજી થયો નથી, અને તેથી વિભાવ ઉત્પન્ન થાય છે. એવી અવસ્થામાં વિભાવ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ છે, તો પણ તેમાં તેનું જોર તૂટી ગયેલું હોવાથી પ્રકૃતિ જોર આપતી નથી. પ્રકૃતિ જોર થઈને આવી શકે, એનું જોર તૂટી ગયું છે તેમ અહીંયા કહેલ છે. અર્થાત જે મોહ પ્રકૃતિનું જોર લ્યો, સૌથી વધારે તો દર્શન મોહનું બળ છે. બળવાનમાં બળવાન કોઈ પ્રકૃતિ હોય તો ચારિત્ર મોહની છે. ભગવાન માયા લોક છે તો ચારિત્ર મોહની છે, પણ દર્શન મોહ હજી ટેડ્યો નથી. હજી તો દર્શન મોહનો અભાવ ક્યારે થશે? સાનુભૂતિના કાળમાં થશે. અને બળવાનમાં બળવાન પ્રકૃતિ ચારિત્ર મોહની ચાર પ્રકૃતિ કરતા તો દર્શન મોહનું પ્રકૃતિ વધારે બળવાન છે. અહીંયા એની વાત કરી છે ચર્ચામાં, કે જે મોહ પ્રકૃતિ છતાં દર્શન મોહ રહ્યો છે તો પણ શિથિલ થઈને રહીએ છીએ, જોર ખાઈ શકતો નથી. પોઈન્ટ આઉટ શું કરવી છે કે કેટલીક વાર કોઈ કોઈ માણસને એવો લાગે છે કે મોહ ટળે એવી ચીજ નથી, મોહ પાસે હું હારી જાઉં છું. મુમુક્ષુઓ ઘણા એવી રીતે અનુભવ કરે છે કે બધી વાત સમજાય છે, સારી લાગે છે, પણ જ્યાં પ્રસંગ પડે છે ત્યાં હું મોહ પાસે હારી જાઉં છું. હે, મોહને ટેકો પોતાનો છે, પણ એને પોતાને એમ લાગે છે કે હું એટલો નબળો છું કે મોહ મારા ઉપર સવાર થઈ જાય છે. અને પછી મને એમ લાગે છે કે આ મને મોહ થયો, એ પરિણામ થયા, એનો ખેદ થાય. પછી પાછળથી એનો ખેદ પણ થાય, છતાં પણ પાછું ફરીને એમને એમ થયા કરે. ત્યારે વારંવાર એવું થાય ને વારંવાર પોતે હારી જાય ત્યારે એને એમ લાગે, મને એમ લાગે છે કે આ મોહ ટાળવો મારાથી બનશે નહીં, કદાચ હું મોહ નહીં કાઢી શકું. કેમ આમ થાય છે? એવું જે પ્રકૃતિનું ટળવું, મોહ પ્રકૃતિનું જોર ટળવું જે દુષ્કર લાગે છે, એવી પરિસ્થિતિ છે તે નિર્મોહી એવા આત્મ સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા શિથિલ થઈ જાય છે. નાશ તો ભલે થશે અનુભવના કાળમાં, પણ ઢીલો પડી જાય છે. એક બાજુ દર્શન મોહનું બળ અને રસ શિથિલ થાય છે, બળ થયો કે રસ થયો બે એકાદ થઈ જાય, કષાય શક્તિ ત્યાં ક્ષીણ થાય છે, ત્યાં કષાયની શક્તિ પણ ક્ષીણ થાય છે, ત્યાં એ રસ પણ ઘટે છે, કષાય રસ પણ ઘટે છે. અને બીજી બાજુ અખંડ આત્મદ્રવ પ્રત્યેનો અપૂર્વ મહિમા ઉમટી પડે છે. એટલો મહિમા આવે છે કે જે સમયની એટલો મહિમા આવે છે, ઘટ અંતરનો સમય અંદરમાં પરિણામમાં જાણે સમાતો નથી એટલો મહિમા આવે. કેમકે વસ્તુ પણ બેહદ મહિમાવંત છે, અને જેટલી મહિમાવંત વસ્તુ છે એટલી જ મહિમાવંત ભાષે છે. એટલે મહિમા પણ તથા પ્રકારનો જ જોરથી આવે છે કે જાણે એ સમાતો નથી, એવી રીતે આવે છે, ઉમટી પડે છે, ઉછળીને આવે છે. પછી એ પરિણામ ધીરું નથી ચાલતું, અને તારતમ્યતા બહુ હોય છે. એ ભૂમિકામાં એ મહેમાની તારતમ્યતા બહુ જ હોય છે, ખૂબ જ હોય છે. ભાવ ભાષણ આવ્યું કે સ્વરૂપ મહિમા ફાટ ફાટ ઉભો થાય, અને જો ભાવ ભાષણ ન આવે તો વિચારથી સ્વરૂપ નક્કી કર્યું હોય તો એને ખેંચી ખેંચીને સ્વરૂપનો મહિમા કરવો પડે પરાણે પરાણે, અને છતાં એને એમ થાય કે સ્વરૂપનો મહિમા કરવો હવે કેવી રીતે, ત્યારે આને તો રોકો રોકાય નહીં, ઉમટી પડે છે એટલે રોકો રોકાય નહીં એવો મહિમા ઉમટી પડે છે. કારણ કે એવું જ કોઈ મહામહિમાવંત આત્મદ્રવ્ય છે એનું કારણ આટલું જ છે કે વસ્તુ જ કોઈ મહામહિમાવંત છે, કે જે લક્ષમાં આવ્યા પછી એનો મહિમા રોકી શકાય નહીં. એનું એ દ્રષ્ટાંત છે સિદ્ધપદનો, હજી સિદ્ધપદ નથી પ્રગટ થયું પણ સિદ્ધપદ નજરમાં આવ્યું છે. પણ સિદ્ધપદમાં સિદ્ધાલયમાં શું થાય છે કે એક સમયમાં લોકાલોક પ્રતિભાસવા છતાં, જ્ઞાનની નિર્મળતામાં પ્રતિબિંબિત થવા છતાં, એક અંશે પણ ઉપયોગ, એક અંશે પણ વિચલિત થઈને ચલાયમાન થઈને એક સમય માટે પણ અને એક અંશ પણ કેમ ખસતો નથી, અને કેમ ઉપયોગ પૂરેપૂરો સ્વરૂપમાં ચોંટીને રહીએ છે, કેમ કે વસ્તુ એવી છે, કારણ કે આત્મદ્રવ્ય જ એવું છે કે ઉપયોગને ત્યાંથી ખસવાની કોઈ પરિસ્થિતિ બનતી નથી. નહીતર એક સમયમાં આખા જગતના ત્રણેય કાળના પ્રસંગો જણાય એની વિચિત્રતાનો કઈ પાર ખરો? અનંત પ્રકારની વિચિત્રતા છે જગતમાં, અને એક સમયમાં બધી જણાય છે, છતાં પણ ઉપયોગ હલે નહીં, ખસે નહીં, એક અંશે ખસે નહીં, એક સમય માટે પણ ખસે નહીં. કારણ વસ્તુ અંદરમાં દ્રવ્ય જ કોઈ એવું મહિમાવંત છે કે એવું ચોંટેલો ઉપયોગ ઉખડે નહીં. એમ અહીંયા પણ દ્રવ્ય એવું છે કે એનો મહિમા રોકી શકાય નહીં. પ્રથમ પ્રતિભાસમાં જ આ સ્થિતિ ઊભી થાય અને ચૈતન્ય સ્વભાવ તરફ જોર વળી જાય છે. જોર છે એ ચૈતન્ય સ્વભાવ તરફ વળી જાય છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારનો ફેર પડે છે, એક પ્રકારે ફેર નથી પડતો પણ મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે. ઘણા પ્રકાર છે ફેર પડવાનો અંદરમાં, અને એનો થોડોક વર્ણન પછી આપણે નીચે લીધું છે હવે પછીના ઓલામાં, પણ ફેર બહુ મોટો પડે છે. ભાવ ભાષણથી ફેર બહુ મોટો પડે છે. એક તો ફેર એ પડે છે કે વિશેષ જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવાની ક્ષમતા આ લક્ષ હોય તો આવે છે, સ્વરૂપ લક્ષમાં હોય તો આવે છે. નહીતર એ વિષય બુદ્ધિગમ્ય થયો હોવા છતાં પણ એ પ્રયોગ થઈ શકતો નથી. કેમ કે વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ જે અનાદિથી થયો છે, થઈ રહ્યો છે, એમાં ઉલટો નિર્ણય પણ સાથે છે. એટલે ઉલટા નિર્ણયમાં શું છે કે સુખ મારું બહારમાં છે, અહીંયા સુખ આત્મામાં છે, ઉલટા નિર્ણયમાં છે. ઉલટા નિર્ણયમાં સુખ ક્યાંક પરપદાર્થમાં છે એવો જે નિર્ણય છે એ ચાલુ છે. એટલે સુખનો નિર્ણય બહાર છે અને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ હોવાથી જ્ઞેયની અંદર જે સુખ છે એનું ખેંચાણ મટાડવું એ બની શકવા યોગ્ય નથી. પણ જેને સ્વરૂપ લક્ષ્યગત થયું હોય એ જ્ઞાન વિશેષનો તિરોભાવ સહેજે કરી શકે છે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ એને સહેજે સહેજે થઈ શકે છે. જે પ્રયત્ન કરતો કરવા છતાં ન થાય, લક્ષ્ય વિના, સ્વરૂપ લક્ષ્ય વિના, એ સ્વરૂપ લક્ષ્ય સહેજે સહેજે થાય. એટલે લક્ષ્યનું મહત્વ બહુ છે. સ્વરૂપના ભાવભાષણમાં જે લક્ષ્ય થાય છે એ ભાવભાષણનું અને લક્ષ્યનું ઘણું મહત્વ છે. એ પુરુષાર્થ જે છે એ આ ભાવભાષણને કારણે ઉત્પન્ન થયો છે. એટલે સામાન્યનો તિરો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવનો સહજ પુરુષાર્થ પણ આ કારણથી જ થાય છે. સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. એ સિવાય મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી. આ સિવાય બીજા પ્રકારે કોઈને મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થઈ શકે. આ એક જ એનો ચેનલ એક જ છે. સમ્યક સન્મુખ જીવની દશામાં જે ખાસ પ્રકારના ફેરફારો થાય છે, અનેક પ્રકારના ફેરફારો લીધા ને મૂળમાંથી થાય છે, તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. એમ કરીને 1, 2, 3, 4 એમ કરીને 10 ફેરફારોની નોંધ અહીંયા કરી છે. એ પહેલાં જે વાતો આવી ગઈ એ પણ ફેરફારોની વાત આવી, નજરાય છે, મહિમા આવે છે, શું પુરુષાર્થ ઉપડે છે, એટલે એ ફેરફારો સાથે 10 અહીંયા લીધા છે. મહિમાનો વિષય પણ આવશે અને પુરુષાર્થનો વિષય પણ આવશે. એ અહીંથી પછી એ બધા ટેલી કરવા માટેના વિષયો છે. જેને ભાવભાષણ થયું હોય એને આ પ્રકારના ફેરફારો અંદરમાં માલુમ પડે છે કે નહીં એ મેળવી શકે. એટલે ભાવભાષણના વિષયમાં ભૂલો ન પડે અથવા કોઈ કલ્પનાએ ન ચડી જાય. એટલે એ વિષયને વધારે સ્પષ્ટ 10 લક્ષણ કરે છે. કાલથી એ વિષય પરમ દિવસથી કાલ તો અમને ક્રોસ સ્વીકારતા આવશે.